તારીખ 26/2/1998 શ્રી સમયસાર ગાથા 13 અને 14 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 299.
આગળ શુદ્ધનીનો ઉદય થાય છે તેની સૂચના રૂપે શ્લોક કહે છે. શું કહે છે કે શુદ્ધનીથી આત્મા કેવો અનુભવ ગોચર થાય છે એવી 14મી ગાથા પૂર્વાચાર્યની જે છે એની આ ટીકા ચાલે છે. એ વિષયને ખોલવા માટે સૂચના જે અંશ નું પ્રયોજન નિજ શુદ્ધ સ્વરૂપ ને અનુભવ કરવાનું છે, અવલંબન લેવાનું છે, એને શુદ્ધ ને કહેવામાં આવે છે. અને એ પરિણામથી પોતાનું સ્વરૂપ અનુભવ ગોચર થાય છે. આત્મ સ્વભાવમ પરભાવ ભિન્નમ આપૂર્ણમ આદિ અનંત વિમુક્તમ એકમ વિલીન સંકલ્પ વિકલ્પ જાલમ પ્રકાશયન શુદ્ધનયો અભ્યદેહી. શ્લોકાર્થ: શુદ્ધને આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદયરૂપ થાય છે. શુદ્ધને જે પ્રગટ થાય છે તે આત્મ સ્વભાવને એટલે આત્માને સ્વરૂપને પ્રગટ કરે છે, એટલે જ્ઞાન સ્વરૂપાકાર થાય છે અને એમ અનુભવ કરે છે કે હું આવો શુદ્ધ પરમાત્મા સ્વરૂપે છું. જે આત્મ સ્વભાવને તે પ્રગટ કરે છે તે આત્મ સ્વભાવ કેવો છે એમ કહેવા માંગે છે કે પરભાવ ભિન્નમ. પરદ્રવ્ય પરદ્રવ્યના ભાવો અને પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવો પરભાવમાં કેટલું લઈ લીધું, પરભાવ થી ભિન્ન. સંસ્કૃત નો શબ્દ કેટલો છે? પરભાવ ભિન્નમ, એટલે પરભાવ થી ભિન્ન. એમાં પરદ્રવ્ય આવી ગયા, પરદ્રવ્યના પરિણામો આવી ગયા, પર્યાયો આવી ગયા, અને એ પરદ્રવ્યના નિમિત્ત થી થતા પોતાના વિભાવો, એ પણ પરદ્રવ્ય છે. એવા પરભાવો થી ભિન્ન પ્રગટ કરે છે અથવા એવા સર્વ પ્રકારના ભાવોથી પોતાનું સ્વરૂપ ત્રિકાળ ભિન્ન છે એમ અનુભવ ગોચર થાય છે. જેમ કે પૂતગળ છે એ પરદ્રવ્ય છે, તો એના પર્યાયમાં મીઠાઈ થઈ, તો એના મીઠાઈની પર્યાયથી પણ હું ભિન્ન છું, પૂતગળ પરમાણુથી પણ ભિન્ન છું, અને એની અનેકવિધ પ્રકારની પર્યાયો છે એનાથી પણ હું ભિન્ન છું. અને એ પરપદાર્થોને નિમિત્તે મને જે કાંઈ ભાવો થાય તેનાથી પણ હું ભિન્ન છું. મને સારું લાગ્યું, બરફી મને ભાવી, એનાથી પણ હું ભિન્ન છું. એમ કેમ કે સ્વભાવ છે એ તો શક્તિરૂપ છે અને આ વિભાવ છે એ તો પર્યાયનો રોગ છે. પર્યાયના રોગને પોતાનો કરીને કેમ જાણે કોઈ? શરીરના રોગને સોજો ચડે તો કાંઈ સારો જાણીને કેમ એને હાથે? કેમ રોગથી માણસ દુબળો પણ થાય અને રોગથી માણસ જાડો પણ થાય. નોર્મલ પોઝિશનથી જેટલું વધારે એટલું રોગ દુબળો કે જાડો. દુબળો થાય તો રોગ, અને જાડો થાય તો એને સારું એવું ક્યાંય હોય? એમ પાપ થાય માટે એને બીવાડો અને પુણ્ય થાય માટે એને પંપાળો, એ તો સોજાને પંપાળવા જેવી વાત છે. એનાથી પોતાને ભિન્ન પ્રગટ કરે છે. વળી તે આત્મ સ્વભાવ ભિન્ન પ્રગટ કરે છે એટલે ભિન્ન અનુભવ કરે છે. સ્વભાવ અભેદ ભાવે અનુભવ ગોચર થાય છે, એ અનુભવમાં ભિન્નતા અનુભવાય છે. પરદ્રવ્યથી ભિન્નતા અનુભવાય છે, પરદ્રવ્યના પર્યાયોથી પણ ભિન્નતા અનુભવાય છે, અને એના નિમિત્તે જે કાંઈ વિભાવ થાય સાધક દશામાં, વિભાવ તો થવાનો સાધક દશામાં, એ પણ મારા સ્વરૂપથી ભિન્ન છે એમ ભેદ જ્ઞાનમાં રાગાદિથી ભિન્ન પણ અનુભવ ગોચર થાય છે. વળી તે આત્મ સ્વભાવ સમસ્તપણે પૂર્ણ છે. કેવો છે આત્મ સ્વભાવ? એ સમસ્તપણે પૂર્ણ છે, એના બધા ગુણોથી સંપૂર્ણ છે, કોઈ ખામી વાળો પદાર્થ નથી. પરમેશ્વર તત્વ છે, પરમાત્મ તત્વ છે, એમાં શું ખામી હોય? સર્વ પ્રકારથી સંપૂર્ણ છે. સમસ્તપણે પૂર્ણ છે એવું શુદ્ધનીમાં અનુભવ થાય છે એમ કે છે. વિકલ્પ નથી, ભિન્નતાનો વિકલ્પ નથી, પૂર્ણતાનો વિકલ્પ નથી, પણ અનુભવ એવો છે. નિર્વિકલ્પ અનુભવમાં એ બધું થાય છે, અભેદપણે એવું પરિપૂર્ણ છે. પોતાની સ્વરૂપની પરિપૂર્ણતા નો અનુભવ સર્વ પ્રકારની અપેક્ષાઓનો નાશ કરે છે. કે જો હું મારા સ્વરૂપથી પૂર્ણ છું તો મારે કોની અપેક્ષા રાખીને કઈ ચીજને મારામાં લાવવાની રહે છે કે મેળવવાની મારે રહે છે કે જેથી હું અધૂરો હોઉં એ પૂરો થાવ? કોઈ પણ ચીજની અપેક્ષા એ પોતાના પૂર્ણ સ્વરૂપનો અનાદર છે. કોઈ પણ પરપદાર્થની અપેક્ષા એ અપેક્ષા ભાવ પોતે પોતાના પરિપૂર્ણ તત્વનો અનાદર કરે છે.
અપેક્ષા સાથે પૂર્ણ સ્વરૂપે તો હોય જ નહીં.
સ્વરૂપે પૂર્ણ છે એને ભૂલ્યો ત્યારે અપેક્ષા થઈ ને. સ્વરૂપે આત્મા પૂર્ણ છે એને ભૂલી ગયો એને અપેક્ષા થઈ કે મને આ હોય તો ઠીક, મને આ હોય તો ઠીક, મને આમ મળે તો ઠીક, મને આમ મળે તો ઠીક. ગુરુદેવ બહુ સારો દ્રષ્ટાંત આપતા હતા કે ઘણા ચા ન પીએ એટલે માથું દુખે, એ પડી ગયો ને વ્યસન હોય, એ ચા પીવા જઈએ. ગુરુદેવને શું કે તાને શું કે પાસેર દાળું પાણી કેવું જોખો તો કેટલું હોય? પાસેર પાવ કિલો નહીં, પાસેર એનું અડધો ભાગ, પાંચ કિલોનો પણ અડધો ભાગ દાળું પાણી, એ નિર્મળ ચોખ્ખું નહીં. હવે આવડો મોટો આત્મા ભગવાન સ્વરૂપે પરમાત્મા સ્વરૂપે એને પાસેર દાળું પાણી ન મળે તો એના પરિણામ બગડવા માંડે. એ પોતાના પરમાત્માને કેવી રીતે શિષ્ય સ્વીકારે છે, કેવી રીતે સ્વીકાર કરે છે કે હું ત્રણ લોકનો નાથ છું? કોઈ રીતે નહીં. એટલે જ્ઞાનીને અપેક્ષા નથી, અથવા જ્ઞાની સહજ વૈરાગી છે એનું શું કારણ? કે પોતે પૂર્ણ છે માટે કઈ કઈ મેળવવા માટે ઉદાસીન છે. પોતે પૂર્ણ હોવાથી કઈ પણ મેળવવા માટે ઉદાસીન છે, કેમ કે મારામાં એક ટીપું પણ નાખીએ તો એટલું પડે એવું છે. એક ઘોડો કળશો પૂરેપૂરો ભરેલો હોય ટીપું નાખે તો હેઠું પડે. મારામાં તો કઈ આવી શકે એવો અવકાશ તો છે નહીં, જગ્યા નથી, ભરતર ભરેલું તત્વ છે. શું મારે મેળવવાનું છે? શું મને મળે તો ઠીક એ વાત રહી છે કે કઈ નહીં. એવો છે આત્મસાધક સ્વભાવ કે અપૂર્ણમ, પૂર્ણ શબ્દ નહીં કહેતા, અપૂર્ણ શબ્દ વાપર્યો છે. એટલે પહેલેથી જ જેમ કોઈ મને એમ કહે ને કે ભાઈ અમે તો પહેલેથી જ શ્રીમંત છીએ, તો આ જન્મ એમ કહેવાય છે. આ જન્મ અમે જન્મ ત્યાર છીએ એમાં તો અનાદિથી સ્વરૂપ છે, એનું તો શરૂઆત નથી થઈ. તો કે જ્યારથી છે ત્યારથી પોતાના સ્વરૂપથી પૂર્ણ છે. જુઓ હવે કે પ્રથમ સંકેત થાય છે એવા આત્માને, પહેલું સમ્યક દર્શન થાય છે એવા આત્માને ઉપસમ સમ્યક દર્શનનો કાળ 5 સેકન્ડથી પણ ઓછો અભિનય છે. કરણાનુયોગ, કરણાનુયોગમાં ગણિત હોય ને, સમયનું ગણિત હોય, 5 સેકન્ડથી પણ ઓછો, 1 સેકન્ડ 2 સેકન્ડ 5 મિનિટની વાત નથી થતી, 15 સેકન્ડની વાત નથી થતી, 1 સેકન્ડમાંથી 1/2 સેકન્ડ એની 1/2 સેકન્ડથી ઓછો.
એટલે સમયની ગણતરી તો લેવાની નથી
ખાસ. સમય તો કંઈ પકડાય નહીં છગમસ્તને, છતાં એ સ્વસંવેદન જ્ઞાનમાં સ્વરૂપાનુભવ છે અને સ્વરૂપ અનાદિ અનંત છે. સ્વરૂપ છે એ અનાદિ અનંત છે. તો અનાદિ અનંત સ્વરૂપનું જ્ઞાન એટલા ઓછા કાળમાં થાય છે, આ જ્ઞાનનો ચમત્કાર, આ જ્ઞાનનો ચમત્કાર છે. અને એ જ્ઞાને એમ જોવે છે કે હું તો અનાદિ અનંત મારા સ્વરૂપથી પૂર્ણ છું, કેમ ભૂલ્યો હું અત્યાર સુધી મારા આવા મહાન સ્વરૂપને, હું કેમ ભૂલ્યો? મારે ન ભૂલવું જોઈએ આવું સ્વરૂપ. તો હું તો કાળ ગયો તે ગયો ભૂલ્યાનો, હવે અનુભવ ગોચર થયો ત્યારે જોયું કે તો ત્રિકાળ પૂર્ણ છે. ક્યારે મારે કોઈની અપેક્ષા કરવાનો સવાલ રહેતો નથી. અધૂરી મૂડી હોય ને, કેમ કે કોઈને મૂડી પૂરી થતી જ નથી. કરોડો અબજો થયા પછી હજી કામ કામ ધંધા ચાલુ રહે છે માટે એ અધૂરી મૂડી, પછી 50 લાખ કરોડ 2 કરોડ 25-50 કરોડ 500,000 5,000 કરોડ ચાલો જે કાંઈ ગણો, એ નખપતિથી માંડીને અરબપતિ, એને પણ દિનતા વહી જાય છે, એને પણ દિનતા વહી જાય છે. મારે કોની પાસે લાંબો હાથ કરવાનો છે? મારે કોની હાડી બાર છે? ટાઈટ થઈ ચાલે છે, પાછું કઈ લાયસન્સ લેવા દિલ્હીમાં જાય ત્યારે ભાઈસાહેબ કરે, કોને એનો પીઓ હોય એને પણ સાહેબની અંદર મીટિંગ કરાવી દો ને. સાહેબ મીટિંગમાં છે, મીટિંગમાં હોય ન હોય સાહેબ મીટિંગમાં છે, બેઠા છે. અત્યારે તમારો કાગળ પણ અંદર હું નથી, ન લઈ જઈ શકું. મીટિંગ ચાલતી હોય ત્યારે મને પણ અંદર જવાની મનાય છે. અને એવું ડિસિપ્લિન છે, પટાવાળાને અંદર ના આવવા દે, કેમ કે કોઈ વાત સાંભળીને બહાર મૂકે ને. એ મીટિંગ ચાલતી હોય તેને કીધે કે કોઈ બી કામ હોય મીટિંગ ચાલે છે કહી દેવાનું, અને ફોને ઉપાડે નહીં પોતે, અને કોઈને અંદર આવવા દે. થોડાને એમ ત્યાં મને બેહાડી રાખવા તું કરે છે, એની ભાઈ સભી કરે છે. કરોડપતિ માણસ હોય તો એની ભાઈ સભી કરે, નોકરી આપને એનાથી વધારે પગારદાર તો એને ત્યાં નોકર હોય પાછા. પણ મારે કોઈના વ્યાજે લેવા નહીં પડે, મારે જરૂર પડે તો માગવા નહીં પડે, એમ સમજી ને જયારે સંપત્તિ ને જુએ છે ત્યારે ઘણો મોટો આધાર છે. મારી પાસે આખી જિંદગી ચાલે એટલો પૈસો છે અને આખી જિંદગીમાં મારે કોઈને પાસે પૈસા માટે ધતારી કરવી નહીં પડે. તો પણ એને હું ફાવે છે સંપત્તિને, પણ એ સંપત્તિ અનિત્ય છે, એ નિત્ય છે, અનિત્ય છે. એને ખબર છે કે ત્યાં હું વ્યો દઈશ ત્યાં સંપત્તિ લઈ જશે. પણ મેં પૈસા નતા મંદિર કરવાના, મેં દેવું કર્યું ને એને દેવું કર્યું ભાવ નાતે મંદિર ભગવાન ને લઈ આવવા, આપણે ભગવાન આવી જવા જોઈએ. આપણે એ જરાક પરિણામમાં થોડાક ભીડા પડી ગયા, પ્રતિષ્ઠા તો થઈ ગઈ 2026 પ્રતિષ્ઠા મળી. દિવાળી સુધીમાં તો એટલા ઢીલા પડી ગયા, ભાઈ મારી તો ઇજ્જત હોય જશે એવું લાગે છે. એટલે આબરું જ હશે, પૈસા ન હોય એટલે મારા પૈસાથી આબરું ને, પૈસા ન હોય એટલે આબરું નહીં. અત્યારે તો વાત એટલી જ છે ને, એટલે ભાઈ મારી તો ઇજ્જત હોય જશે એવું લાગે છે. કંઈ ધંધો હોય તો કહેજો, મારા ભાગીદારને ફોન કરે, એ ધંધો હોય તો બતાવજો. આપણે પૈસાની બહુ જરૂર છે, પૈસાની બહુ જરૂર છે, એમાં દીનતા આવી જાય. મારું કોઈ ખબર ન પડે, મારા વ્યવહારથી વાતચીત થયું પણ કંઈ ખબર ન પડે, શ્યાન કંઈ કાંઈ નથી. હા પછી પાછા ધંધો વેપાર કરતા કરતા તો કાલે છે ગાડી. 2027 ની સાલમાં 20 લાખ કમાણા, કેટલા એક જ વર્ષમાં? એ જમાના સત્યાવીસ વર્ષ થઈ ગયા છે, સીધા જ 20 લાખ કમાણા. એટલે લાખ પહેલા કમાઈ એટલે ઘણી કમાણી લાગતી હતી. 20 લાખ કમાણા એટલે મને કહો ભાઈ આ પૈસા તો પાપનો છે. શું કીધું એમને? મીઠાનો વેપાર હતો, મીઠાનો વેપાર જૈનો ન કરે, વિષ્ણુ પણ કરે ને પણ મન કચવાય. માથલા બહુ કરે, માથલા મરે ને બીજા જે પાણીના જીવો હોય નાના મોટા એ બધા મરી જાય. કેમ કે પાણી ગરમ થાય, શીતળ પાણીમાં રહેવા વાળા જીવો છે. પાણી થાય પછી ગરમ થાય પછી મીઠું પાકે, જેમ જેમ ગરમ થાય મરતા જાય, જેમ જેમ ગરમ થાય મરતા જાય. અને જે મીઠા પાકવાની ડિગ્રી આવે પાણીને ત્યારે તો ઉછળે ઉછળે પડતા હોય, રહી ન કે ગરમ પાણીમાં સ્ત્રીની જેમ ઉછળે પાછા પડે, ઉછળે પડે, ઉછળતા નહીં પડતા નહીં. તમે જોવો તો ત્રાસ થાય, આ કેવી રીતે મરે છે ત્રાસ જનક, એના મૃત્યુ પણ ત્રાસ જનક હોય છે. એટલે કોઈ પણ માણસને જે કમળ હૃદયવાળો હોય ને એને દયા આવી જાય. આ ધંધો આપણે નથી, આ ધંધો આપણે જઈને તો પહેલાં કરતા જ નહીં. અમુક ધંધા જઈ ન કરે, સાબુનો, ઓઇલમિલનો, પછી આ મીઠાનો, તમાકુનો, કાલા કપાસનો, એવો ધંધા ન કરે. મરે બહુ જીવન તો એટલે હિંસાત્મક ધંધાઓ ન કરે. પહેલાં તો ઓઇલમિલ નહોતા, હતા તેલ ઘાણી હતી, પણ તેલ ઘાણી કે મુસલમાન ઘાંચી કરે. એટલે તેલ ઘાણીનો ધંધો કોણ કરે કે જે મુસલમાન ઘાંચી હોય ને, તેલનો ઘાણીવાળો ઘાંચી જ કહેવાતો હતો. ઉજળા કપડા પહેરે એટલે ઘાંચી ન કહેવાય ને. પણ એને ખ્યાલ હતો કે ધંધો તો પાપનો છે, પૈસા તો પાપનો છે, ગમે તારે વ્યાજા છે. એટલે મને કે આવ્યા છે ને તો કોઈ સારું કામ દેખાડો, હું 1 લાખ રૂપિયા જુદા કાઢીને ટ્રસ્ટ કરી નાખું. એમાંથી વિતરાક સત્સાહી છે પ્રસાદ ટ્રસ્ટ કર્યું અને શરૂ કર્યું. મને કોઈ સારું કામ સુધા આપો કે આપણે એવું કામ કરીએ જે ગુરુ શાસ્ત્ર. સાચી વાત એ છે કે શાસ્ત્ર પ્રચાર જેવું, તત્વજ્ઞાનના પ્રચાર જેવું કોઈ કામ નહીં થાય. મંદિર તો આપણે બંધાવી દીધું, હવે બીજું કામ રહ્યું. રૂપિયા કાઢ્યા એની જગ્યા આજે ચાલે છે એમાંથી પોણા 2 લાખ શાસ્ત્રો સામે નહીં પછી 12 મહિના એમાં છપાયા કરે છે એ રીતે આમ એવો એવો વિચાર બહુ સારો આવ્યો આમ આ પૈસો પાપનો છે ગમે ચાલી ગયો જાય નીરની જેમ છે આ તો પ્રભુ તા પતંગ સત્તા છે પતંગ દેવી છે વિદ્યુત લક્ષ્મી વિદ્યુત દેવી વીજળી દેવી લક્ષ્મી છે આપણે રહ્યા જઈશું કાંઈ બી જશે લક્ષ્મી છે આમ ગુરુદેવ તો એમ કહેતા પાપ છે કમાયેલી લક્ષ્મી બળાત્કાર થી લાવેલી સ્ત્રી જેવી છે ગમે તારે ભાગી જાય કેમ કે એને પ્રેમ હોય નહીં મારી મચડીને ઘરે લઈ આવ્યા તો ગમે તારે લાગ મારે તારે ભાગી જવાની છે કેમ કે લક્ષ્મી થઈ પતા કરતા નહીં માટે ઉદય ત્યારે એટલું સન્માર્ગમાં એને લગાવી દેવું છે એ રીતે એમને એ વૃત્તિ બહુ સારી છે કૃષ્ણ કામ રીતે ના કરે છે ગુરુદેવ પણ ખૂબ પ્રસન્ન થયેલા આ કૃષ્ણ કર્યું ત્યારે ગુરુદેવને આજ્ઞા લેવા ગયા આવી રીતે એમની ઈચ્છા છે અમે 3 જણા ગયા હતા હું વિરા લાંધીને લાંચન થાય પછી મેં કષ્ટી ગયા ચકી ગયા હતા શાસ્ત્રો ન મળતા હોય બધા શાસ્ત્રો અમારે છપાવા છે બહુ પ્રશંસા કરી પ્રશંસા કરી વ્યાખ્યાનમાં ચાલુ વ્યાખ્યાનમાં અને ખૂબ પોતાની પ્રસન્નતા બતાવી દે તો શું કહે છે કે સ્વભાવ પૂર્ણ છે એવું જ્ઞાન 1 સેકન્ડ ના 4th ભાગમાં અનાદિ અનંત પૂર્ણ છે એવું જ્ઞાન થઈ જાય છે કે હું મારા સ્વરૂપથી પૂર્ણ છું આ ભાષામાં જો કે સમજાઈ જાય છે આ તો અનુભવ જ્ઞાન છે આત્મ સ્વભાવ સમસ્તપણે પૂર્ણ છે સમસ્ત લોકાલોકને જાણકાર લોકાલોકને જાણનાર છે એમ પ્રગટ કરે છે સમસ્ત લોક અને અલોકને જાણનાર છે એમ પણ પ્રગટ કરે છે કોણ 5 સેકન્ડનું જ્ઞાન કેવળ જ્ઞાન કેવું હોય એનું જ્ઞાન કરેલી હશે કે આ કેવું જ્ઞાન લોકાલોકનું જ્ઞાનનાર છે અને મારો સ્વભાવ પણ એવો જ છે એ બધું નક્કી થઈ જાય છે હા અનંત આનંદ અનંત સુખ અનંત શાંતિ બધું આખું સ્વરૂપ ગુરુદેવની ભાષામાં કહીએ તો કેવળ જ્ઞાનમાં જેવો આત્મા જાણ્યો છે એવો આત્મા 4th ગુણ સ્થાને અનુભવમાં આવે છે કાંઈ ફેર નથી એવો આત્મા ખરેખર ફેર કારણ કે જ્ઞાનમાં ભેદ કર્મ સંયોગથી છે શુદ્ધ ને એમાં કર્મ ગૌણ છે કારણ કે જ્ઞાનમાં જે ભેદો ઉપજે છે એ તો કર્મ સંયોગથી છે મતિ શ્રુત અવધિ મનોપર્ય ને કેવળ એવા જે ભેદ ઉપજે છે અથવા અનેક નયાકારે જ્ઞાન થાય છે એમાં પણ આવરણને હિસાબે અનેક પ્રકાર બન્યા છે એ બધું શુદ્ધ નયમાં ગૌણ છે શુદ્ધ નય કોઈ એકલા શુદ્ધાત્મને અવલંબે છે અને અનુભવ કરે છે વળી તે આદિ અંત એટલે આત્મ સ્વભાવને આદિ અંતથી રહીત પ્રગટ કરે છે મારું સ્વરૂપ છે એ ક્યારે પણ ઉત્પન્ન થયું નથી અને ક્યારે જેનો વિનાશ થવાનો નથી એવા પોતાના પારિણામિક ભાવને અનાદિ અનંત ભાવને પ્રગટપણે અનુભવ ગોચર કરે છે એ પણ 5 સેકન્ડમાં અનાદિ અનંત હતા. આપણે કોઈ દ્રષ્ટાંત લીધો હતો કે દરિદ્રી માણસ પૈસા વાળો થાય ત્યારે એને હૂંફ ચડે કે હવે મને વાંધો નથી, પહેલા મને વાંધો હતો પણ હવે મને વાંધો નથી. એ અનિત્ય સંપત્તિ, અધૂરી સંપત્તિમાં પણ એટલો અર્થ અને એટલી હૂંફ દેખાય છે. તો અનાદિ અનંત ગુણ સંપત્તિને હૂંફ જ્ઞાનીને સમીક દ્રષ્ટિને કેટલી થાય. પૂર્ણ સંપત્તિ છે, અધૂરી મૂડી નથી અને અનંત કાળ રહેવાની છે, ઓછી થવાની નથી, નાશ થવાનો તો પ્રશ્ન જ નથી. એ તો વિચાર જ અસ્થાને છે, પણ એ સંપત્તિ ઘટતી પણ નથી અને ઘટે તો ક્રમે કરીને પૂરેપૂરી નાશ થઈ જાય, અભાવ થઈ જાય, ઓછી પણ થતી નથી. એવી ગુણ સંપત્તિનું અવલંબન હોય, આધાર હોય, એને હું કેટલી કેવી કે એની હું પણ એવી જ હોય છે, એટલે એને દીનતા આવતી નહીં. જરૂર પડે તો પછી દીનતા ન આવે. ચાલો પૈસા ધીન હતા ને વ્યા ગયા, નિર્ધન થઈ ગયા અને પૈસાની જરૂર હોય પછી દીનતા ન આવે. જ્ઞાની શું કરે આમ પ્રશ્ન ઉભો થાય તો કે ગમે તે પરિસ્થિતિમાં ચલાવી ગયા છે, બધી પરિસ્થિતિમાં એને ચાલે છે, મને ન ચાલે એ વાત ખલાસ છે. પછી હું વાંધો પછી શું વાંધો, કોઈ જાત ગમે તે પરિસ્થિતિમાં ચાલે, કોઈ પણ પરિસ્થિતિમાં ચાલે, છેલ્લી પરિસ્થિતિ તો મૃત્યુની હોય છે, એમાં પણ ચાલે, કેમ કે મારું મૃત્યુ નથી. આ કપડું બદલાય ને બીજું પહેરવાનું થશે, અહીંથી નિર્વાણ પદ નથી, એ તો નિર્વાણનો પુરુષાર્થ પ્રગટ કરીને મોક્ષમાં જાય. કઈ પરિસ્થિતિમાં ન ચાલે એ વાત જ નથી ને, બધી પરિસ્થિતિમાં ચાલે, એટલા માટે દીનતા આવતી નથી. ન ચાલે એને દીનતા આવે, કોની દીનતા આવે? અને એ દીનતા ક્યાં સુધી જાય? પાસે ચાના પહેલા સુધી જવાની, એ દીનતા પછી અહીં સુધી જવાની. ઘણી વાતો કરતા જુઓ કે આ ધીર ભંગી હોય છે, રસ્તો વાળતા હોય છે ને, રસ્તા ઉપર વાળવા નીકળે ને, બીડીનું વ્યસન હોય ને, તેથી એક પૈસાની 25 બીડી આવતી હતી, પૈસાની 25, એક પૈસાની એકાને હો. એ જમાના ગુરુદેવના જમાના એક પૈસાની 25 બીડીમાં એક એક બીડીની ભીખ માગે, એ મા બાપે બીડી આપ્યો નહીં, કેટલો દિન થઈને માગે કે પછી બીડી મળે ત્યારે ભાઈ દિવાળી ન હોય તો કોઈની ભાઈ દિવસ થઈ માગે, એની ભાષા દિવાળી વાગે મારે બીડી હજાર આવી દિનતા આવે, છેલ્લી હજની દિનતા આવે, કેમ કે પોતાના મહાન સ્વરૂપને આજે જીવને એમ લાગે કે આપણે એવી દીનતા ન કરીએ, ખોટી વાત છે. આજે જને જે અપેક્ષા વૃત્તિઓ છે, તારા સ્વરૂપને ભૂલીને જે અપેક્ષા વૃત્તિ ઊભી થાય છે, એ તને એક દિવસ સુધીની ભીખ મંગાવશે, એક દિવસ તને એક દિવસ સુધીની પણ ભીખ મંગાવશે, કેમ કે તારી અપેક્ષા વૃત્તિ એ ભીખ જ છે, તારી અપેક્ષા વૃત્તિ છે એ ભીખ છે, ને ભીખ સામાન્ય તો થઈ ગયું, પછી ઓલાની ભીખ છે ને તારી ભીખ છે, જાત તો એક થઈ જ નહીં, પેલાની મોટી ભીખ છે, નાની નાની ભીખ થઈ. એ કહેતા ને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી વ્યાખ્યાનમાં આવેલા, એ મહારાજાનો કે દરબાર કે ગુરુદેવ દરબાર કે, મહારાજા તો ગુરુદેવ છે, એને દરબાર કે સાફો બાફો બાંધો હોય ને, તો કે અપેક્ષા વૃત્તિમાં કોઈ થોડું માગે ને કોઈ જાજુ માગે, તો રાજા મહારાજા હોય એ જાજુ માગે, દરબાર સમજાય છે કે એમ કે પછી એને કે નાનું માગે નાનો માગણ અને જાજુ માગે એ મોટો માગણ, એ મહારાજાને માગણ કહી દીધા, અમારે ક્યાં ફાળો ખરાબ હશે, ફાળો ખરાબ હોય તો દિનતા હોય કાટું લખવું ને તમારું નાની ફાળા ભાળા પડે નહીં, તમારે આપવું હોય તમારી રીતે, તમે વાપરવું હોય વાપરો, અહીં મને આપો તો મારે તો જોતું નથી, દેવગુરુ શાસ્ત્ર કામ નિષ્કાળ પ્રમાણે થાય છે, મારા કર્યા થતા નથી, હું કરતા હતા ખોટુંમાં મોટા માગણ કરે છે, રોજ નો 5000 નો ફરક હોય, એ તમારા 5000 બહુ મોટા કરે, રોજ નો 5000 રાજા મહારાજાઓ ને તો હોય ને પોતા નોકર ચાકર હોય તો તો મોટો માગણ, ગાંધીજી ને હમણાં દીધું ને રાજકોટમાં ગાંધીજી વ્યાખ્યાન સાંભળવા આવ્યા, તો હું દેશ ને કરી દઉં એ મિથ્યા દ્રષ્ટિ મૂંઢ છે, શું છે મૂંઢ છે, મૂંઢ સરદાર વલ્લભભાઈ ને બધી આખું ટીમ આવી હતી, પછી ફરીને ગાંધીજીને કઈ રાજકોટ આવવાનું થયું હશે, કોઈ લડત બળત ચાલી, યાદ કર્યા ગાંધીજી બોલે જૈન ના મહારાજ હતા મને મૂંઢ કહેતા તો એ સાહેબ નહીં કહેતો, આપણે સાંભળવા જઈ મને મૂંઢ કીધો તો એ મારા છે અહીંયા કે તો આપણે સાંભળવા જવું છે, ખરાબ નતો લગાવી દો, ફરી યાદ કર્યા હતા ગાંધીજી જોઈ દો એ વખતે હતા ને, એમને કઈ દરકાર પડી નથી હોતી, વ્યાપારમાં મોટા પુનથી મોટા કહેવાતા હોય પણ એમને કઈ પુન પાપનું મહત્વ નથી, ધર્મનું મહત્વ છે અને પુન પાપનું મહત્વ નથી, એટલે જ્ઞાની એવી રીતે પુનથી પ્રશંસા કોઈ ના કરે, અને પુનથી પ્રશંસા કરે અને પ્રશંસા ન કહેવાય એને માખણ પટ્ટી કહેવાય, શું કહેવાય કોઈ આ એને માખણ લગાડે છે, એ કામ જ્ઞાનીઓ કરતા નથી, આત્મ સ્વભાવને આદિ અંતથી રહિત પ્રગટ કરે છે, એટલે કે હું અનાદિ અનંત છું, મારી ગુણ સંપત્તિથી પરિપૂર્ણ છું, એટલે હવે મારે કોઈ ચિંતા કરવાનું કારણ રહેતું નથી કે ભય પામવાનું પણ કારણ રહેતું નથી, વળી તે એટલે શુદ્ધ નહીં અથવા પોતાનો સ્વાનુભવ, શુદ્ધ નહીં કહ્યું કે પોતાનો સ્વાનુભવ કરો, વળી તે શુદ્ધ ને આત્મ સ્વભાવને એક એટલે સર્વ ભેદભાવોથી દ્વૈત ભાવોથી રહીત એકાકાર પ્રગટ કરે છે, સમજણ વખતે ભેદોથી જાણ્યો, દ્રવ્ય ગુણ પર્યાય જ્ઞાન ગુણ ચારિત્ર ગુણ શ્રદ્ધા ગુણ ઘણા ભેદોથી જાણ્યો, અનુભવમાં ભેદ નથી કેમ કે અનુભવ જ્ઞાન છે, એ પરિપક્વ જ્ઞાન છે, મેચ્યોર નોલેજ છે, એમાં ભેદ પાડવાની જરૂર હતી નથી, અને જેમાં સમસ્ત સંકલ્પો વિકલ્પોના સમૂહો વિલય થઈ ગયા છે એવો પ્રગટ કરે છે, કોઈ પણ સંકલ્પ વિકલ્પ એનું નામ આપી શકાય એવા કોઈ ભાવ અનુભવમાં નથી અને સ્વરૂપમાં નથી, સ્વાનુભવમાં પણ નિર્વિકલ્પ પણ છે, સંકલ્પ વિકલ્પ થી રહિત પણ છે અને સ્વરૂપમાં પણ એમ જ છે, કેમ કે બંને સદૃશ ભાવે છે, જેવું સ્વરૂપ છે એવો જ અનુભવ છે, સ્વરૂપાકાર સ્વરૂપ થી એકાકાર એટલે એને સદૃશ પણ કહેવામાં આવે છે, સદ્રશ છે એટલે સરખાપણું, શું જેમ કે બોટ બાંધવામાં ભૂલ થયું તો ભાખરી કડક થવાને બદલે ઢીલી રહે કુણી, તો કેવી છે? રોટલી જેવી. અને ભાખરી કેવી કે રોટલી કેવી? રોટલી તો પાતળી હોય અને ભાખરી જાડી હોય, પણ કડક ન થતી હોય, પાણી વધારે પડી ગયું હોય તો રોટલી જેવી થાય. તો એ રોટલી જેવી છે એટલે રોટલી સદ્રશ એમ કહેવાય. આત્માનું જે લક્ષણ છે, જ્ઞાન લક્ષણ, જ્ઞાન સામાન્ય, એ સ્વરૂપ સદ્રશ છે. જેવું સ્વરૂપ છે એના જેવું જ છે, એ સ્વરૂપ સદ્રશ છે એમ કહેવાય. પ્રત્યક્ષ તો પરોક્ષ તો જ્ઞાનની પર્યાય છે. જ્ઞાન પ્રત્યક્ષ પણ હોય અને જ્ઞાન પરોક્ષ પર્યાય પણ હોય. એ જ્ઞાનના બે ભેદો છે પ્રમાણ જ્ઞાનના. અહીંયા તો કે છે કે કેવો પોતાના આત્માને અનુભવ કરે છે, પ્રગટ કરે છે, કે જેમાં સમસ્ત સંકલ્પ વિકલ્પના સમૂહ વિલય થઈ ગયા છે. જેમ પાણીનો તરંગ પાણીમાં વિલય થઈ જાય દરિયામાં, એમ પર્યાયો છે દ્રવ્યમાં વિલીન થઈ જાય છે, દરિયો દરિયો રહે છે. કૌંસમાં લખ્યું છે, દ્રવ કર્મ, ભાવ કર્મ, નવ કર્મ આદિ ભૂતગળ દ્રવ્યોમાં પોતાની કલ્પના કરવી તેને સંકલ્પ કહે છે. સંકલ્પ વિકલ્પ નો સમૂહ વિલય થઈ ગયો એમ કીધો ને, સંકલ્પ કોને કહેવા અને વિકલ્પ કોને કહેવા એ વાત કૌંસમાં સમજાવી છે. કે જેમાં દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ આદિ પૂતગલ દ્રવ્યમાં પોતાની કલ્પના કરવી તે સંકલ્પ છે. દ્રવ્ય કર્મ એટલે નસીબ, અમારું નસીબ જ આવું છે, સારું કે ખરાબ, એ અમારું નસીબ એટલે એમાં પોતાપણાની કલ્પના કરવી એ સંકલ્પ છે. ભાવ કર્મ એટલે રાગાદી વિભાવ, અને નો કર્મ એટલે શરીર આદિ બીજા સંયોગો, એમાં પોતાપણું કરવું એટલે કે પોતાની કલ્પના કરવી એને સંકલ્પ કહે છે. અને જ્ઞેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલુમ થવો તેને વિકલ્પ કહે છે. કે આ પાણી ઠંડુ છે, આ પાણી ઊંડું છે, એ તો જ્ઞેય છે. પણ જ્ઞાનમાં ઠંડા ઊંડા પણ કલ્પી લે છે, મને ઊંડું લાગ્યું, મને ઠંડુ, બધો વિકલ્પ છે. એવું જમા નથી તે નિર્વિકલ્પ છે. આવો શુદ્ધ નહી પ્રકાશ રૂપ થાય છે, આ પ્રકારે સ્વાનુભવ છે એનો પ્રકાશ થાય છે. પોતાપણું છે બહુ પાતળું પડી ગયું, પોતાપણું છે તે અત્યંત પાતળું પડી ગયું. કેમ કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મુમુક્ષુની ભૂમિકા પછી જ્ઞાન દશા છે. જ્ઞાન દશામાં પોતાપણું મટી જાય છે, ભિન્નાત્માના અનુભવથી. પણ એ પહેલા ભાવભાષણ થઈ ગયું એટલે આ બધું જુદું છે, એનું જ્ઞાન ચાલે છે અને એમાં સંકલ્પ છે. સંકલ્પ વિકલ્પ બંને પાતળા પડી જાય છે, બહુ સૂક્ષ્મ થઈ જાય છે. આધાર તો દ્રવ કર્મ, ભાવ કર્મ, નો કર્મનો છે. સંકલ્પ વિકલ્પના ભાવને આધાર શું છે? કર્મના ઉદયનો આધાર છે, એને અવલંબે છે. બહારમાં સ્થૂળ સંયોગો છે એને અવલંબે છે, એને એ આધાર છે.
આધાર તો કોઈ શ્રી સંકલ્પ ઘણી તોડાવી ના હોય, આધાર તો કયો છે? સંકલ્પ કરે એનો દોષ નહીં,
પોતાનો સ્વયંનો આધાર છે તો પોતે નિર્વિકલ્પ સ્વરૂપ છે, નાની છે. સંકલ્પ વિકલ્પ નો કે સંયોગ નો આધાર નથી તો કોનો આધાર છે? આધાર વિના નો કોઈ જીવ નથી, એનો પોતાના સ્વરૂપ નો આધાર છે. કે જેનામાં અનંત સામર્થ ભર્યું છે એની હું ચડેલી છે એનો આધાર છે, એની આધાર બુદ્ધિ પ્રગટ કરી છે જ્ઞાની, બસ એ સ્વરૂપ નિર્વિકલ્પ છે. એટલે એમનો આધાર નો પર્યાય પણ નિર્વિકલ્પ છે, સ્વરૂપ સદ્રશ. એવો શુદ્ધ નહીં પ્રકાશરૂપ થાય છે કે પ્રગટ થાય છે. દસમો કળશ થયો એનો ભાવાર્થ નથી લખવાનો, દસમો કળશ નો શબ્દાર્થમાં એક બીજી વાત પૂરી કરી છે. હવે એ શુદ્ધ લઈને ગાથા સૂત્ર થી કહે છે, એ કુંકુંડ આચાર્ય દેવની શાસ્ત્રની 14મી ગાથા છે, એ પણ આ જ વિષય ઉપર છે. જોપસદી અપાણમ અબધપુઠમ અનનમયમ નિયદમ અવિશેષમ અસંયુતમ તમ સુધનયમ વ્યાણી અબધ સ્પષ્ટ અનન્ય ને જે નિયત દેખે આત્મને અવિશેષ અનસંયુક્ત તેને શુદ્ધ નહીં તો જાણી. શુદ્ધ નહીં માં આત્મા કેવો દેખવામાં આવે તે અનુભવવામાં આવે છે. જે નય આત્માને બંધ રહિત અને પરના સ્પર્શ રહિત જાણે છે અથવા અનુભવે છે, મારો આત્મા છે એને કોઈ કર્મ બંધન નથી અને શરીર આદિનો સ્પર્શ પણ એને નથી, બે નજીક છે. કર્મના પરમાણુ એક ક્ષેત્રે ઉગાયેલા છે અને શરીર પણ એક ક્ષેત્રે છે. શરીરના પરમાણુ અને આત્માના પરમાણુ એક ક્ષેત્રે છે, આમાં પોલાણ નથી. શરીર છે એની અંદર કોઈ પોલાણ નથી. પરમાણુ પણ ઠાસી ઠાસી ને ઘન પણ રહેલું છે શરીર, કોઈ વેક્યુમ નથી. હવા હોય તો પણ ગેસ થયો છે, એ પણ પરમાણુ છે. હવા એટલે ખાલી જગ્યા નહીં, પણ શરીરના પરમાણુ એટલા ઘનિષ્ઠપણે શરીર રચનામાં રહેલા છે કે જો પવન પણ ક્યાંક ભરાય તો દુખાવો થાય. માથામાં પવન ભરાણ હોય તો માથું દુખે ને, પેટમાં ગેસ ચડ્યો હોય તો પેટ દુખે. આયુર્વેદમાં તો સૂત્ર જ છે કે વાયુ છે એ શું ઊભું કરે કે શું ને ઊભું કરે, શું એટલે દુખાવો, શું એટલે દુખાવો. જ્યાં દુખાવો ત્યાં વાયુ હોય હોય ને હોય જ. જો ગુમડું દુખે તો કે ત્યાં વાયુ હોય, કોઈ ગુમડા નથી દુખતા તો ત્યાં વાયુ નથી. અવડું મોટું ગુમડું એને જરાય ન દુખે, અને છોડકી થઈ હોય તો રાડ પાડે એવું દુખે. કારણ શું? વાયુ ક્યાં છે? વાયુ ભરાણો છે, જગ્યા છે ને ભરાણો. દુખાવો ઉભો કરે કરે ન કરે, આયુર્વેદમાંથી આવે બધા. એમ આત્મામાં શરીરના પરમાણુની જગ્યા નથી, શરીરના પરમાણુમાં આત્માની જગ્યા નથી. એટલે શરીરના પરમાણુ સ્પર્શેલા જ નથી આત્માને, સ્પર્શ પણ એને નથી, અને કર્મના પરમાણુ બંધાણા નથી. એક ક્ષેત્ર રહ્યા છે આપણા.
જ્યારે જીવ ભાવ કરે છે ને, જ્યારે કારણ વર્ગાણું બંધ થાય છે ત્યારે શરીર સાથે ચોટેલી પરમાણુનું જ કારણ વર્ગાણું બંધ થઈ જાય છે એની સાથે.
આખા આકાશમાં કાર્બન વર્ગણા 14 બ્રહ્માંડમાં ઠાસે ઠાસે ને રહેલી છે. હવે જે જીવ વિભાવ કરે છે એને સમીપમાં રહેલી જે કાર્બન વર્ગણા છે એમાંથી કેટલાક પરમાણુ, બધી નહીં, કેટલાક તે વખતે કર્મ પ્રકૃતિ ધારણ કરવાને યોગ્ય થયા હોય એટલા જીવના વિકારી ભાવના નિમિત્તે જે પરમાણુ કર્મ પ્રકૃતિ ધારણ કરવાને યોગ્ય થયા હોય એટલા જ પરમાણુ તે કાર્બન વર્ગણામાંથી છૂટા પડીને, કાર્બન વર્ગણાનો સ્કંધ છે, છૂટા પડીને જીવના પ્રદેશ સાથે અમુક સ્થિતિ પર્યંત સંયોગમાં રહે એનું નામ કર્મ સંબંધ અથવા કર્મ બંધ. કર્મ સંબંધ કયો કે કર્મ બંધ કયો એનું નામ કર્મ બંધ છે, બીજું કંઈ નથી.
એ કાર્મણ વર્ગણાને ચાર્જ કોણ કરે છે? જીવના વિભાવ ભાવને ચાર્જ કરે છે.
હા, એને નિમિત્ત કરે છે, નિમિત્ત પડે છે, ચાર્જ કરે છે. એટલે કેટલીક એજન્ટ તરીકે ચાર્જ કરે છે, બીજી રીતે નહીં. કેટલીક એજન્ટ તો તમે સમજો, સાયન્સમાં વિદ્યાર્થી જરૂરી કાંઈ કરે નહીં, છતાં એની ઉપસ્થિતિને લઈને થાય. ઉપસ્થિતિ ન હોય તો ન થાય, એનું નામ કેટલીક એજન્ટ. એમ જીવના પરિણામો કેટલીક એજન્ટ છે. પરમાણુ પોતાની ઉપાદાનની શક્તિથી યોગ્યતાથી પરિણમે છે. એમ છે, બાકી જીવ તો અરૂપી છે, પરમાણુ રૂપી છે. એ ભાઈ એકબીજાને કેવી રીતે સંબંધ કરે કે પકડે કે ગ્રહે કે બાંધે, એટલે તો ગાથા લખી કૃપાળુ દેવ કે ગ્રહે અરૂપી રૂપીને એ અચરજની વાત. જીવ બંધન જાણે નહીં, બંધનનું સ્વરૂપ જીવ જાણતો નથી, તો પછી જીવ કર્મ બાંધે છે. કેવો જીન સિદ્ધાંત? જીન સિદ્ધાંતમાં તો એમ કે છે કે જીવે કર્મ બાંધ્યા. આ કઈ જાતનો છે જીન સિદ્ધાંત? છે પ્રશ્ન ચિહ્ન મૂકી અને જિજ્ઞાસામાં મૂકી દીધા, પછી પોતે સ્પષ્ટીકરણ નથી આવ્યો. આત્મસિદ્ધિમાં એ સ્પષ્ટીકરણ નથી, પણ આત્મસિદ્ધિની રચનાનો હેતુ બીજો છે. આ તો કર્ણાનુયોગનો વિષય છે, એટલે પોતે એ વિષયમાં આગળ વાત નથી કરી. મુદ્દાની વાત કરી લીધી કે અરૂપી બહુ આત્મા રૂપી પરમાણુને ગ્રહણ કરે એવું બની શકે જ નહીં. એ તો અબદ્ધ સ્વભાવે છે. કેવો છે? અબદ્ધ સ્વભાવે છે, અસંગ તત્વ છે, કોઈનો સંગ કરે નહીં, અને નિર્લેપ તત્વ છે, કોઈ પરમાણુથી લેપાય એવો નથી, એવું સ્વરૂપ છે. જે નહીં એટલે જે જ્ઞાનનો અંશ, પ્રમાણ જ્ઞાનનો અંશ, આત્માને એટલે પોતાને, બંધ રહિત અને પરના સ્પર્શ રહિત, કર્મના સંબંધ રહિત. અનુભવ કરે છે ત્યારે હજી કર્મનો સંબંધ છે, એટલા ભાવ બાકી છે, એ બધાનો કર્મ સંબંધ છે. પરમાર્થ એટલે વાસ્તવિકપણે આત્માને કર્મ બંધ નથી, સંયોગ બરાબર. બંધ ક્યારે? ભાવે બંધાય ત્યારે. ભાવેનો બંધન અને કર્મ બંધનો પ્રિયન ભગવાનને ચાર અઘાતી કર્મ રહેલા છે. આયુષથી બાંધ્યા તો ખરા ને એમને, સીધાલીમાં ન જવા દીધા ને. કર્મના પ્રમાણો આત્માને રોકા કર્મ ના હતા, એ પોતાની અયોગ્યતાથી રોકાયેલા છે. એનાથી સિદ્ધાલયમાં જવાની અયોગ્યતા હોવાને કારણે રોકાયેલા છે. કર્મના પરમાણુને લઈને પણ મેળવ્યો છે, કાંઈ પરમાણુને સ્થિતિ દૂર થશે ને અહીંયા પોતાની યોગ્યતા પ્રગટ થશે. એટલે એમ કહેવાય કે કર્મે રોક્યા, કર્મે બાંધ્યા, વાસ્તવિકમાં પરમાણુનું કાંઈ આત્મા પાસે ચાલે એવું નથી. કર્મ વિચારે કોણ? ભૂલ મેરી હતી કાંઈ દિગંબરમાં પૂજામાં આવે છે. કર્મ વિચારે કુન ભુવન ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહે ઘન ઘાત લોહકી સંગતિ કાઈ. લોઢાને ગરમ કરીને ઘણના ઘા મારે ત્યારે અગ્નિને વાગે કેમ? એ તો પેલા લોઢામાં અગ્નિ છે, લાલ ચોર હોય, શું કરવા ઘા ખાધા ભાઈ? આમ તો અગ્નિને કોઈ ઘણ મારે તો કઈ વાગે, અગ્નિની ઝાડને કે ન વાગે, પણ લોઢામાં ભરાણે લોઢાનો શું કર્યો? લોઢા નિયારે એને પણ ઘા, પણ ભૂલ તો મારી છે. કર્મ મને હેરાન કરતો નથી, હું મારી ભૂલથી હેરાન થાઉં છું. સાથે જે જ્ઞાનનો અંશ આત્માને બંધરહિત અને પરના સ્પર્શ રહિત જાણે છે અથવા અનુભવ કરે છે તે જ્ઞાનને તો શુદ્ધ નહીં જાણજે, એ જ્ઞાનને શુદ્ધ નહીં જાણજે. કેમ કે શુદ્ધ નહીં માં એડલ્ટ્રેશનનો અભાવ છે, વસ્તુ શુદ્ધ છે. જે જ્ઞાનનો વસ્તુને પરમાણુના બંધ રહીત અને સ્પર્શ રહીત જાણે, જે જ્ઞાનનો પોતાના આત્માને, એ જ્ઞાનનો અંશને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. કેમ કે એને પોતાના શુદ્ધ સ્વરૂપને જાણ્યું. શુદ્ધ સ્વરૂપને જાણનાર જ્ઞાનને શુદ્ધ નહીં કહીએ, અશુદ્ધ વિભાવવાદીને જાણનાર જ્ઞાનને અશુદ્ધ નહીં કહીએ. અશુદ્ધિમાં બે નહીં છે, શુદ્ધ નહીં ને અશુદ્ધ નહીં. પણ અશુદ્ધ નહીં સમ્યક જ્ઞાનનો અંશ હોવાથી પોતાના સ્વરૂપની શુદ્ધતા પૂર્વક પર્યાયની અશુદ્ધતાને વિષય કરે છે, જાણે છે, માટે તેને અશુદ્ધ નહીં કીધો છે. કેવળ હું આખે આખો અશુદ્ધ થઈ ગયો છું એમ માનનારને અશુદ્ધ નહીં નથી, એટલે આખો પોતાને રાગ વાળો ક્રોધ વાળો અનુભવ કરે છે. એને નૈ જ્ઞાન કેવું, એને નૈ જ્ઞાન હતો નથી. અન્ય પણ આ રહી જ અન્ય અન્ય અવસ્થા એ સ્વરૂપમાં નથી. સ્વરૂપ એકાકાર અનાદિ એનું સ્વરણ છે, એમાં અન્ય અન્ય અવસ્થા નથી. મનુષ્ય થયો હું, દેવ થયો હું, નારકી થયો, એવું જે અન્ય અન્ય પણ મૂળ સ્વરૂપમાં નથી. ચાર ગતિના અનંતા ભાવ થયા એમ કે ત્યાં શુદ્ધને એને ના પાડે. મને એકે ભાવ થયા નથી, મને આટલા ભાવ થયા એવું માન્યું તે મારી ભૂલ હતી. હું તો હળંગ છું એમને મારા દેશી, એકે ભાવ મને થયા નથી. આ વર્તમાન ચાલુ ભાવ છે એ પણ એ સ્વરૂપે હું નથી, એ સ્વરૂપે પણ હું નથી. એટલે ભાવ છે એનાથી રહીત પોતાનું સ્વરૂપ છે, અરે ભાવનું કારણ ઉત્પન્ન થાય એનાથી રહીત પણ પોતાનું સ્વરૂપ છે. તો કારણ નથી તો કાર્ય હોય ક્યાંથી? એમાં સ્વરૂપમાં ભાવ થવાનું કારણ નથી તો કાર્ય થાય કેવી રીતે? મૂલો નાસ્તિક તો શકાય. મને ભાવ થયો એવી મને ભ્રમણા થઈ, અને જે ભાવ થયો તેમાં તે ભાવ પ્રમાણે હું વર્ત્યો. અત્યારે મનુષ્ય થયો તો મનુષ્ય પ્રમાણે વર્તન કરું છું. કેમ કે મને માન્યું કે મને મનુષ્ય ભાવ થયો, હું મનુષ્ય થયો, પુરુષ થયો એ પ્રમાણે વર્તે, સ્ત્રી થયો તો એ પ્રમાણે વર્તે, આત્મા એવો થયો નથી. એમ કે
પોતે સળંગ અને એક પણ છે,
સળંગ અને એક પણ, અન્ય અન્ય પણ પણ નથી, અન્ય અન્ય અવસ્થા પણ આત્મા થતો નથી.
એટલે ભૂતકાળના જે ભાવ થયા એને છેદ ઉડાડી દેવો છે.
ભૂતકાળના ભાવ અને વર્તમાન ભાવ બધા ભાવોનું એક પોટલું વાળી મારા સ્વરૂપને ભાવ નથી. દીપચંદજી કાશલી વાલે અનુભવ પ્રકાશમાં બહુ સરસ જ્ઞાનીનું વિશેષણ આપ્યું છે. કેવા છે જ્ઞાની? કે ભાવ ઉદાસી, આખા ભાવ પ્રત્યે ઉદાસ છે. તો પછી ભાવમાં અમુક ચીજ મળી એના પ્રત્યે અનુદાસ પણ શું મળે? એટલે અપેક્ષા પણ શું? નાની તો ભાવ ઉદાસી છે. અને જે તે ઉદયમાં જીવ અપેક્ષા વૃત્તિ કરે છે એમાં ઉદાસીનતાનો નાશ થાય છે, સ્વરૂપને ભૂલીને કરે છે. નાની તો ભાવ ઉદાસી છે, બધા જ ભાવથી ઉદાસ છે. કોઈ ભાવ આ ભાવ મને સારો મળ્યો એ વાત પણ એને રહેતી જ નથી. ભાવ ઉદાસી સમજવા ઉદાસ છે. અન્ય અન્ય પણ આ રહી છે, અનેરી અનેરી જે અવસ્થા થાય છે એ અવસ્થાથી રહિત આત્મા એકાકાર સ્વરૂપે છે, ચળા ચલતા રહીત, એટલે એક રૂપ છે, નિયત સ્વરૂપે. ફરી જાય એવું કઈ નથી પોતામાં, બદલી જાય એવું કઈ પોતામાં નથી. પછી એક એટલા દ્રષ્ટાંત આપીને કહેશે, આ તો શબ્દ ચાલે છે. વિશેષ રહીત એટલે વિશેષ એટલે ભેદો, સામાન્ય સ્વરૂપે છે, દ્રવગુણ પર્યાયના ભેદો એનામાં નથી, એવું છે. અને અન્યના સંયોગ રહીત, કોઈ વિભાવનો સંયોગ પણ નથી, એવા પાંચ ભાવરૂપ, એવા પાંચનું એક સ્વરૂપ, એવા પાંચના પાંચ સ્વરૂપ નહીં, એવા પાંચનો અભેદ એક સ્વરૂપે જે પોતાને અનુભવે છે, દેખે છે, તેને હે શિષ્ય તું શુદ્ધને જાણજે, એવા જ્ઞાનના અંશને શુદ્ધને અહીંયા કહેવામાં આવ્યો છે. એ રીતે શુદ્ધને એની પરિભાષા કરી છે, અને ત્યાર પછી એક એક બોલને વ્યવહારથી એને નિશ્ચિત સમજાવ્યો છે ટીકામાં અમૃતચંદ્રાચાર્યજીએ. બાકીનું બધું જણાય જાય છે, એટલે સાંખ્ય ની જેમ નથી થતું, અદ્વૈતવાદી ની જેમ નથી થતું.
સુખદા માયા નંત સુશાંત છે.